એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને તેના લેખકની વિચારધારામાં ઊંડા ઉતરવાના છીએ જેમણે ટેકનોલોજી જગત અને આધુનિક મેનેજમેન્ટ પર એમ કહી શકાય કે ક્યારેય ન ભૂંસાય તેવી છાપ છોડી છે. પુસ્તક છે ઓનલી ધ પેરાનોઇડ સર્વાઈવ અને તેના લેખક છે એન્ડી ગ્રોવ, ઇન્ટેલ કોર્પોરેશનના પૂર્વ સીઈઓ.
બિલકુલ, એન્ડી ગ્રોવ. એમની વાત જ કંઈક અલગ છે. જો એ માત્ર એક સફળ બિઝનેસ લીડર નહોતા પણ એક એવા વ્યક્તિ હતા જેમણે જીવનમાં ખરેખર બહુ જ કપરા સંજોગો જોયા હતા. હંગેરીમાં જન્મેલા એન્ડ્રાસ ગ્રોફ એમનું મૂળ નામ. નાઝી અત્યાચાર અને પછી સોવિયત શાસન આ બધામાંથી બચીને અમેરિકા આવેલા, એટલે કદાચ આ પૃષ્ઠભૂમિ જ એમના વિચારોને વધુ ધારદાર બનાવે છે, ખરું ને?
હા, એ વાત સાચી. અને આ પુસ્તક ઓનલી ધ પેરેનોઇડ સર્વાઈવ, શીર્ષક જ એટલું ઇન્ટ્રીગિંગ છે. આ પુસ્તકનું હાર્દ શું છે? શા માટે આજે પણ તેની આટલી ચર્ચા થવી જોઈએ?
જુઓ, આ પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને, એ ખરેખર ક્રાંતિકારી છે. ગ્રોવ જેને કહે છે વ્યૂહાત્મક પરિવર્તન બિંદુ, એટલે કે સ્ટ્રેટેજિક ઇન્ફ્લેક્શન પોઈન્ટ, SIPs.
SIPs, હા
હા. કોઈ પણ ઉદ્યોગ કે કારકિર્દીમાં આવતા એવા ધરખમ મૂળભૂત ફેરફારો જે બધું જ બદલી નાખે છે. એમ સમજો ને કે એવા મોટા મોજા જે કાં તો તમને ડૂબાડી દે
અથવા સફળતાની ટોચે પહોંચાડી દે.
બરાબર. અને ગ્રોફ કહે છે કે આવા બિંદુઓને ઓળખવા અને તેમાંથી હેમખેમ પાર ઉતરવા માટે રચનાત્મક પેરાનોઇયા જરૂરી છે.
રચનાત્મક પેરાનોઇયા એટલે કે?
એક પ્રકારની સતર્કતા, સતત જોતા રહેવું કે ક્યાંક કોઈ વાવાઝોડું તો નથી આવી રહ્યું, સફળતાના નશામાં રહેવું નહીં.
તદ્દન એજ, એક પ્રકારની સતર્ક સજાગ અને થોડી શંકાશીલ પણ રચનાત્મક રીતે શંકાશીલ માનસિકતા.
આજના આટલા ઝડપથી બદલાતા સમયમાં તો આ વાત બહુ જ પ્રસ્તુત લાગે છે. નહીં, ચોક્કસ. કારણ કે સફળતા શું લાવે છે? આત્મસંતોષ, નિષ્ક્રિયતા. અને ગ્રોવ ચેતવણી આપે છે કે આ જ નિષ્ક્રિયતા એ જ ભવિષ્યની નિષ્ફળતાના બીજ રોપે છે. અને એમની વાત એટલા માટે પણ વજનદાર છે કારણ કે એમણે ખાલી થિયરી નથી આપી, એમણે પોતે ઇન્ટેલને આવા જ એક મોટા પરિવર્તન બિંદુમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું.
પેલું મેમરી ચિપ્સમાંથી માઇક્રોપ્રોસેસર તરફનું પિવોટ.
બરાબર. મેમરી ચિપ્સના ડૂબતા વહાણમાંથી માઇક્રોપ્રોસેસરના નવા યુગ તરફ. એટલે આ પુસ્તક એમના પોતાના અનુભવોનો નિચોડ છે. તો ચાલો ગ્રોવ અને ઇન્ટેલની આખી સફર દ્વારા આ વિચારોને વધુ ઊંડાણથી સમજીએ.
જરૂર. એન્ડી ગ્રોવના શરૂઆતના જીવન વિશે થોડું વધુ જણાવશો? એમના અનુભવોએ એમના વ્યક્તિત્વને કેવી રીતે ઘડ્યું હશે?
ગ્રોવનો જન્મ, મેં કહ્યું એમ, 1936માં હંગેરીના બુડાપેસ્ટમાં એક યહૂદી પરિવારમાં. બાળપણ તો અત્યંત કપરા સંજોગોમાં વીત્યું એમનું.
હા.
પહેલા નાઝી જર્મનીનો કબજો, યહૂદીઓ પરનો અત્યાચાર, એમાંથી એમનો પરિવાર માંડ બચ્યો. અને પછી વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે આવ્યું સોવિયત પ્રભાવ હેઠળનું કમ્યુનિસ્ટ શાસન.
ઓહો, એક પછી એક મુશ્કેલીઓ.
હા. અને પછી 1956માં હંગેરિયન ક્રાંતિ થઈ જેને સોવિયત સેનાએ બહુ જ ક્રૂરતાથી કચડી નાખી. આ બધી અંધાધૂંધી અને દમનની વચ્ચે 20 વર્ષના ગ્રો પોતાનું વતન છોડીને પહેલા ઓસ્ટ્રિયા ગયા અને ત્યાંથી અમેરિકા પહોંચ્યા.
20 વર્ષની ઉંમરે એકલા?
હા, લગભગ ખાલી હાથે. અંગ્રેજી પણ બહુ ઓછું આવડતું હતું ત્યારે.
અકલ્પનીય છે. આવા અનુભવોમાંથી પસાર થયેલી વ્યક્તિમાં એ જે સ્થિતિસ્થાપકતા, જે સંઘર્ષ કરવાની ક્ષમતા આવી હશે.
ચોક્કસ. એ જ એમને આગળ લઈ ગઈ. અમેરિકા આવીને એમણે સખત મહેનત કરી. ન્યૂયોર્કની સિટી કોલેજમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી તો યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેથી PhD મેળવી. ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા.
અને પછી 1968માં ઇન્ટેલ સાથે જોડાયા.
હા, એ જ વર્ષે રોબર્ટ નોઇઝ અને ગોર્ડન મૂર જેઓ ફેરચાઇલ્ડ સેમિકન્ડક્ટર છોડીને એક નવી કંપની શરૂ કરી રહ્યા હતા. નામ હતું ઇન્ટેલ. ગ્રો એમના ત્રીજા કર્મચારી બન્યા.
અને ઇન્ટેલની શરૂઆત તો જબરદસ્ત રહી હતી ને, DRM ચિપ સાથે.
હા, ખૂબ જ ધમાકેદાર. ઇન્ટેલે DRAM, એટલે કે ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી ચિપ્સની ટેકનોલોજી વિકસાવી અને માર્કેટમાં લીડર બની ગયા. પ્રણેતા હતા એ ક્ષેત્રના. શરૂઆતના વર્ષોમાં તો જબરજસ્ત સફળતા મળી, પણ પછી આવ્યો 1980નો દાયકો
અને જાપાનથી પડકાર શરૂ થયો. પેલો એસઆઈપીનો પહેલો સંકેટ.
બરાબર. એનઈસી, હિટાચી, ફુજિત્સુ આ જાપાની કંપનીઓ વધુ સારી ક્વોલિટી અને નોંધપાત્ર રીતે સસ્તી મેમરી ચિપ્સ લઈને માર્કેટમાં આવી. શરૂઆતમાં તો ઇન્ટેલે આ સ્પર્ધાને હળવાશથી લીધી, કદાચ થોડો અહંકાર પણ હશે.
લીડર હતા એટલે.
હા, પણ ધીમે ધીમે પરિસ્થિતિ બગડતી ગઈ. જાપાની કંપનીઓનો માર્કેટ શેર વધતો ગયો, ઇન્ટેલનો ઘટતો ગયો. અને વાત ખાલી ભાવની નહોતી, ક્વોલિટીમાં પણ એ લોકો ઇન્ટેલને ટક્કર આપી રહ્યા હતા.
કંપનીની અંદર ત્યારે કેવો માહોલ હશે? અસ્વીકારનો ભાવ હશે? ગ્રોવ ત્યારે કઈ ભૂમિકામાં હતા?
માહોલ તંગ હતો. વર્ષો સુધી એક પ્રકારનો ડિનાયલ, એટલે કે અસ્વીકાર એ રહ્યો. મેનેજમેન્ટમાં ઘણા મતભેદો હતા. ઘણા લોકો એ માનવા જ તૈયાર નહોતા કે જે પ્રોડક્ટે એમને સફળતા અપાવી એ જ હવે એમના માટે ખતરો બની શકે છે. અંદરખાને લડાયો, ચર્ચાઓ ઘણો ચાલ્યો. ગ્રોવ આ સમયગાળા દરમિયાન પહેલા પ્રેસિડેન્ટ બન્યા 1979માં, અને પછી 1987માં સીઈઓ બન્યા. એટલે આ સંકટનો સામનો કરવાની અને કંપનીને તેમાંથી બહાર કાઢવાની મુખ્ય જવાબદારી સીધી એમના પર આવી. એમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મેમરી ચિપ્સનો ખેલ હવે પૂરો થવા આવ્યો છે.
અને પછી આવ્યો એ ઐતિહાસિક નિર્ણય, ઇન્ટેલના ઇતિહાસનો કદાચ સૌથી મોટો અને સૌથી મુશ્કેલ નિર્ણય.
હા, એ નિર્ણય જેણે ઇન્ટેલનું ભવિષ્ય હંમેશ માટે બદલી નાખ્યું. 1985ની સાલ, ગ્રોવ અને તત્કાલીન ચેરમેન ગોર્ડન મૂર એમને ચર્ચા કરી અને આખરે એક કડવો ઘૂંડો પીધો. ઇન્ટેલ મેમરી ચિપ્સનો વ્યવસાય પૂરેપૂરો બંધ કરી દેશે.
આ તો ખરેખર જે કંપની મેમરી માટે જ ઓળખાતી હતી એ જ પોતાનો મુખ્ય ધંધો બંધ કરી દે, એ સમયે તો આ પાગલપન જેવું જ લાગ્યું હશે ને?
લાગ્યું જ હશે. પણ એમણે એ હિંમત કરી અને બધું જ ધ્યાન ક્યાં કેન્દ્રિત કર્યું?
માઇક્રોપ્રોસેસર પર, જે ત્યારે પ્રમાણમાં નવું ક્ષેત્ર હતું ઇન્ટેલ માટે.
બરાબર. પોતાનું બધું જ ધ્યાન, સંસાધનો, શક્તિ બધું જ માઇક્રોપ્રોસેસર પર લગાવી દીધું. આ એક મોટો જુગાર હતો ખરેખર, પણ એ સફળ રહ્યો.
અને પછી તો પીસી ક્રાંતિ આવી.
હા, પર્સનલ કમ્પ્યુટર પીસી ક્રાંતિ ત્યારે જ શરૂ થઈ રહી હતી અને ઇન્ટેલના માઇક્રોપ્રોસેસર એના કેન્દ્રમાં આવી ગયા. પેલું ઇન્ટેલ ઇનસાઇડનું સૂત્ર
એ તો દુનિયાભરમાં ગુંજતું થયું.
બરાબર. અને ઇન્ટેલ ટેકનોલોજી જગતની સૌથી શક્તિશાળી, સૌથી નફાકારક કંપનીઓમાંની એક બની ગઈ. ગ્રોવ 2005 સુધી ચેરમેન તરીકે રહ્યા અને પરિવર્તનનું સફળ નેતૃત્વ કરનાર લીડર તરીકે એમનું નામ અમર થઈ ગયું.
આખી વાત જ અદ્ભુત છે. તો આ સફળતા અને આટલા મોટા પરિવર્તન પાછળ ગ્રોવની કઈ મૂળભૂત ફિલોસોફી, કઈ માન્યતાઓ કામ કરી રહી હતી, જે આ પુસ્તકમાં પણ જોવા મળે છે?
જુઓ, ગ્રોવની ફિલોસોફી એમના અનુભવોમાંથી જ ઘડાઈ હતી. પહેલી અને સૌથી મહત્વની વાત, વ્યૂહાત્મક પરિવર્તન બિંદુઓ, એટલે કે SIPs, એ અનિવાર્ય છે, એ આવશે જ. એ બિઝનેસ સાયકલનો કુદરતી હિસ્સો છે, કોઈ અકસ્માત નથી. એટલે એના માટે હંમેશા તૈયાર રહેવું પડે.
અને બીજી પેલી રચનાત્મક પેરાનોયાની વાત, સફળતા તમને આળસુ બનાવી શકે છે, અંધ બનાવી શકે છે. એટલે સતત જાગતા રહેવું, પોતાની ધારણા ઉપર જ સવાલ ઉઠાવવા, અને ખાસ કરીને જે સાંભળવું ન ગમે એવા સત્ય કે વિરોધી મંતવ્યો સાંભળવા તૈયાર રહેવું. ખરું ને?
તદ્દન. આ પેરાનોયા એટલે ખોટો ડર નહીં, પણ એક શિસ્તબદ્ધ વ્યૂહાત્મક સતર્કતા. ત્રીજું, કડવી વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમત. ભૂતકાળની સફળતા કે રોકાણ સાથે એટલા ભાવનાત્મક રીતે જોડાઈ ન જવું કે તમે ભવિષ્ય માટે જરૂરી કઠિન નિર્ણયો જ ન લઈ શકો. એમણે મેમરી બિઝનેસ છોડતી વખતે આ જ કર્યું. એ બહુ અઘરું હતું, પણ જરૂરી હતું.
અને ચોથું, પેલું અનિશ્ચિતતામાં નેતૃત્વ કેવી રીતે કરવું, એમનો પેલો અભિગમ, પહેલા અંધાધૂંધીને શાસન કરવા દો, એ શું હતું?
હા, એ બહુ રસપ્રદ છે. એટલે કે જ્યારે તમે કોઈ મોટા પરિવર્તનના શરૂઆતના તબક્કામાં હો, જ્યારે દિશા સ્પષ્ટ ન હોય, ત્યારે ખુલ્લી ચર્ચા થવા દો. ભલે કઠોર હોય, ક્રૂર હોય, અલગ અલગ વિચારો, પ્રયોગો, એ બધાને પ્રોત્સાહન આપો, બધા પાસાઓ ચકાસો.
અચ્છા.
પણ એકવાર દિશા સ્પષ્ટ થઈ જાય, રસ્તો નક્કી થઈ જાય, પછી અંધાધૂંધીને કાબૂમાં લો.
હો, એટલે પછી પૂરી સ્પષ્ટતા અને નિર્ણાયકતા સાથે આગળ વધવાનું.
બરાબર. પછી પૂરી સ્પષ્ટતા, નિર્ણાયકતા અને સંસાધનોની પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે એ નવી દિશામાં આગળ વધો. કોઈ અડધું પડધું નહીં, કોઈ અસ્પષ્ટતા નહીં.
આ ખૂબ વ્યવહારુ લાગે છે. અને એમણે કેસાન્ડ્રાસ નો પણ ઉલ્લેખ કર્યો છે, એ શું છે?
હા, કેસાન્ડ્રા ગ્રીક પૌરાણિક કથાની રાજકુમારી, જેને ભવિષ્ય જોવાનું વરદાન હતું, પણ શ્રાપ હતો કે કોઈ એની વાત માનશે નહીં. ગ્રોવ કહે છે કે દરેક સંસ્થામાં આવા કેસાન્ડ્રાઝ હોય છે. આ સામાન્ય રીતે ફ્રન્ટલાઇન પર કામ કરતા લોકો હોય છે, જે સેલ્સવાળા, માર્કેટિંગવાળા, ગ્રાહક સેવાવાળા, જુનિયર એન્જિનિયરો,
જેઓ વાસ્તવિકતાની સૌથી નજીક હોય છે.
બરાબર. જેઓ બજાર, ગ્રાહકો, સ્પર્ધા એ બધાની વાસ્તવિકતાની સૌથી નજીક હોય. તેઓ પરિવર્તનના પહેલા સંકેતો સૌથી પહેલા જુએ છે. મેનેજમેન્ટે તેમના અવાજને ધ્યાનથી સાંભળવો જોઈએ, ભલે તે અપ્રિય હોય, એમને અવગણવા નહીં.
અને છેલ્લે એમણે માઇકલ પોર્ટરના 5 ફોર્સીસ મોડેલમાં એક છઠ્ઠી શક્તિ પણ ઉમેરી હતી ને?
હા, બરાબર. પોર્ટરનું મોડેલ 5 પરિબળોની વાત કરે છે, જે કોઈપણ ઉદ્યોગમાં સ્પર્ધા નક્કી કરે છે. હરીફો, નવા આવનારા, વિકલ્પો, ગ્રાહકોની શક્તિ અને સપ્લાયર્સની શક્તિ. ગ્રોવે છઠ્ઠી શક્તિ ઉમેરી, પૂરક, એટલે કે કોમ્પ્લિમેન્ટર્સ.
કોમ્પ્લિમેન્ટર્સ
એટલે
એવી કંપનીઓ કે વ્યવસાયો જેમના ઉત્પાદનો કે સેવાઓ તમારા ઉત્પાદનને વધુ મૂલ્યવાન બનાવે. દાખલા તરીકે ઇન્ટેલના માઇક્રોપ્રોસેસર માટે માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ.
હા, બરાબર. એકબીજા વગર અધૂરા.
હા, અથવા તો સોફ્ટવેર એપ્લિકેશન્સ. આ પૂરક પરિબળો તમારી સફળતામાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. એમના પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
અને આ બધા સિદ્ધાંતો, એમનું કહેવું હતું કે ખાલી મોટી કંપનીઓ માટે જ નહીં, પણ વ્યક્તિગત કારકિર્દી માટે પણ એટલા જ લાગુ પડે છે.
ચોક્કસપણે. આપણી કારકિર્દીમાં પણ SIPs આવે જ છે. ટેકનોલોજી બદલાય, ઉદ્યોગ બદલાય, આપણી જે સ્કિલ છે, આપણી ભૂમિકા છે, એ કદાચ બિનજરૂરી બની જાય.
હા, એવું બને ત્યારે આપણે પણ પેલી રચનાત્મક પેરામાયા રાખીને વાસ્તવિકતાનો સામનો કરીને જરૂરી ફેરફારો કરવા પડે છે, પિવોટ કરવું પડે છે.
ચાલો હવે ઇન્ટેલની વાર્તા પર પાછા જઈએ અને ગ્રોવના સિદ્ધાંતોને સમજાવતા 3 મુખ્ય પરિવર્તન બિંદુઓને વધુ નજીકથી જોઈએ. પહેલું, તમે કહ્યું એમ, જાપાની સ્પર્ધાની ઓળખ. એને 10x ફેરફાર કેમ કહેવામાં આવ્યો એ થોડું સ્પષ્ટ કરશો?
કારણ કે જુઓ, એ જે ફેરફાર હતો ને, એ માત્ર ભાવમાં થોડો ઘટાડો કે ક્વોલિટીમાં થોડો સુધારો નહોતો, એ ગુણવત્તા, કિંમત અને ઉત્પાદન ક્ષમતા, આ બધામાં એટલો મોટો ફેરફાર હતો. ગ્રોવ એને 10x એટલે કે 10 ગણો કહ્યો કે એ ઉદ્યોગના મૂળભૂત નિયમો જ બદલી રહ્યો હતો.
એટલે કે ગેમ ચેન્જર હતો.
બરાબર. એ ઇન્ટેલના અસ્તિત્વ માટે સીધો ખતરો હતો. શરૂઆતમાં આ સ્વીકારવું બહુ જ મુશ્કેલ હતું. ઇન્ટેલના મેનેજરો કહેતા કે આપણી ટેકનોલોજી બેસ્ટ છે, ગ્રાહકો તો આપણી પાસે જ આવશે, પણ માર્કેટના આંકડા, ગ્રાહકોનો પ્રતિસાદ, એ બધું કંઈક બીજું જ કહી રહ્યું હતું. આ 10x ફેરફારને ઓળખવામાં અને સ્વીકારવામાં જે મોડું થયું, એ ઇન્ટેલ માટે ઘાતક સાબિત થઈ શક્યું હોત.
અને બીજું પરિવર્તન બિંદુ, પેલી ગ્રોવ અને ગોર્ડન મૂર વચ્ચેની પ્રખ્યાત વાતચીત. એ ક્ષણનું શું મહત્વ હતું? એ કેમ આટલી નિર્ણાયક બની?
એ ક્ષણ એટલા માટે નિર્ણાયક હતી કારણ કે તેણે ભાવનાત્મક અવરોધોને તોડી નાખ્યા. પેલું ભૂતકાળનું વળગણ હતું ને, એને દૂર કર્યું. ગ્રોવે મૂરને પૂછ્યું સાવ સીધો સવાલ, જો આપણને બોર્ડ કાઢી મૂકે અને નવો CEO આવે તો તને શું લાગે છે કે તે શું કરશે?
હા.
મૂરે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું, તે આપણને મેમરી બિઝનેસમાંથી બહાર કાઢી નાખશે
તરત જ.
હા. ત્યારે ગ્રોવનો જવાબ શું હતો? તો પછી આપણે જાતે જ દરવાજાની બહાર જઈને પાછા અંદર આવીને તે શા માટે ન કરવું જોઈએ?
વાહ, શું વિચાર હતો!
આ એક સરળ પણ બહુ શક્તિશાળી માનસિક કવાયત હતી. એણે એમને પોતાની જ કંપનીને એક બહારની વ્યક્તિની નજરે જોવા મદદ કરી, ભાવનાત્મક લગાવ વગર, ઉદ્દેશ્યપૂર્ણ રીતે. આનાથી જ મેમરીમાંથી નીકળવાનો જે અત્યંત મુશ્કેલ નિર્ણય હતો ને, એ લેવાની સ્પષ્ટતા અને હિંમત મળી. આપેલું કડવી વાસ્તવિકતાનો સામનો કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સર પર સર્વસ્વ દાવ પર લગાવવાનો નિર્ણય, આ કેવી રીતે રેન ઇન કેઓસ એટલે કે અંધાધૂંધીને કાબૂમાં લેવાનું ઉદાહરણ છે.
જુઓ, મેમરીમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધા પછી પણ થોડો સમય તો અનિશ્ચિતતા રહી જશે, કદાચ થોડી અંધાધૂંધી પણ એકવાર માઇક્રોપ્રોસેસરને ભવિષ્ય તરીકે ઓળખી લેવામાં આવ્યું, દિશા સ્પષ્ટ થઈ ગઈ, પછી ગ્રોવે પેલો રેન ઇન કેઓસનો સિદ્ધાંત લાગુ કર્યો.
એટલે કે
એમણે ઇન્ટેલના તમામ સંસાધનો, બેસ્ટ એન્જિનિયરો, ઉત્પાદન ક્ષમતા, માર્કેટિંગ બજેટ, મેનેજમેન્ટનું ધ્યાન, બધું જ. નિર્દયતાથી કહું તો માઇક્રોપ્રોસેસર તરફ વાળી દીધું. બીજા બધા ઓછા મહત્વના પ્રોજેક્ટ્સ બંધ, કોઈ અડધા મનથી કામ નહીં,
ફૂલ ફોકસ.
હા, પૂરી પ્રતિબદ્ધતા સાથે નવી દિશામાં કૂચ. આજે સ્પષ્ટતા અને નિર્ણાયકતા હતી ને, એ જ ઇન્ટેલને પેલી મૃત્યુની ખીણ, એટલે કે જૂનો વ્યવસાય છોડ્યા અને નવો સ્થાપિત થયા વચ્ચેનો જે મુશ્કેલ સમયગાળો હોય છે એને પાર કરવામાં અને માઇક્રોપ્રોસેસરમાં વર્ચસ્વ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ.
આખી ગાથા અને ગ્રોવના વિચારો, આમાંથી આપણે રોજબરોજના જીવન અને કામ માટે શું શીખી શકીએ? માનવીય સ્તરે જોઈએ તો કયા બોધપાઠ મળે છે?
અરે, ઘણું બધું શીખવા મળે છે. પહેલું અને સૌથી મોટું મને લાગે છે કે સફળતા આપણને કેવી રીતે આંધળા બનાવી શકે છે. આપણે જે રીતે કામ કરતા આવ્યા છીએ, જેણે આપણને સફળતા અપાવી છે એને જ વળગી રહેવાની વૃત્તિ, એ બહુ પ્રબળ હોય છે.
હા, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું અઘરું લાગે.
બરાબર, ભૂતકાળ છોડવો અઘરો છે, પણ ક્યારેક ભવિષ્ય માટે તે અનિવાર્ય હોય છે. આ પહેલો પાઠ.
બીજું મને લાગે છે કે પેલું અસ્વસ્થ સત્યો અને અસંમત અવાજો સાંભળવાનું મહત્વ. પેલી કેસેન્ડ્રાઝની વાત, આપણી આસપાસ પણ એવા લોકો હોઈ શકે જે આપણને ચેતવણી આપતા હોય પણ આપણે સાંભળવા તૈયાર ન હોઈએ.
હા, કારણ કે તે આપણી માન્યતાઓથી વિપરીત હોય છે, અથવા કહેનાર વ્યક્તિ આપણને મહત્વની ન લાગતી હોય. આવા અવાજો પ્રત્યે કાન ખુલ્લા રાખવા કેટલું જરૂરી છે એ સમજાય છે.
ત્રીજું, પેલું અનિશ્ચિતતા અને જોખમ વચ્ચે મોટા નિર્ણયો લેવાની હિંમત.
ચોક્કસ, ગ્રોવ અને ઇન્ટેલે જે કર્યું તે નાનીસૂની વાત નહોતી. એમણે કંપનીનું ભવિષ્ય, હજારો લોકોની નોકરીઓ, બધું દાવ પર લગાવ્યું હતું. આવા નિર્ણયો લેવા માટે ખાલી ડેટા અને તર્ક પૂરતા નથી હોતા. એના માટે આંતરિક હિંમત જોઈએ, સ્પષ્ટ દૃષ્ટિ જોઈએ. આપણા જીવનમાં પણ આવા નિર્ણયો લેવાના પ્રસંગો આવે છે, નાના મોટા.
અને છેલ્લે તમે કહ્યું એમ, કારકિર્દી અને વ્યવસાય વચ્ચેની સમાનતા, એ બહુ મહત્વનો મુદ્દો છે. જેમ કોઈ કંપની બિનપ્રસ્તુત બની શકે છે, તેમ આપણી કુશળતા, આપણી ભૂમિકા પણ સમય જતાં બિનપ્રસ્તુત બની શકે છે.
બરાબર, એટલે સતત શીખતા રહેવું, આસપાસ શું બદલાઈ રહ્યું છે એના પર નજર રાખવી, અને જરૂર પડીએ પોતાની કારકિર્દીમાં પણ પિવોટ કરવું, એટલે કે નવી દિશા લેવા માટે તૈયાર રહેવું પડે છે. આ ખાલી ટકી રહેવા માટે નહીં પણ વિકાસ પામવા માટે પણ જરૂરી છે.
સાચી વાત છે.
આ બધા પાઠ આપણને યાદ અપાવે છે કે પરિવર્તન એ જીવનનો સ્થાયી ભાવ છે, અને એનો સામનો કરવાની ક્ષમતા એ જ આપણી લાંબા ગાળાની સફળતા નક્કી કરે છે.
મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે કયા હશે?
ભાવનાત્મક સમજ તરીકે હું કદાચ એ કહીશ કે ભૂતકાળની સફળતા, આપણી ઓળખ કે આપણા રોકાણ, એની સાથેનો જે ભાવનાત્મક લગાવ છે ને, એ પરિવર્તનને સ્વીકારવામાં સૌથી મોટો અવરોધ બની શકે છે.
હા, એ છોડવું અઘરું પડે છે.
બહુ જ. એટલે કડવી વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમત રાખવી, અને જરૂર પડીએ ભૂતકાળથી ભાવનાત્મક રીતે થોડા અલિપ્ત થવાની ક્ષમતા કેળવવી, એ બહુ જ નિર્ણાયક છે.
બરાબર. અને બૌદ્ધિક સમજ તરીકે હું ઉમેરીશ કે પરિવર્તન હંમેશા ધીમું અને ક્રમશઃ નથી હોતું. ઘણીવાર તે 10x જે ઉધરખમ હોય છે, જે આખી રમત જ બદલી નાખે છે, ઉદ્યોગના નિયમો બદલી નાખે છે.
હા,
અને આવા વ્યૂહાત્મક પરિવર્તન બિંદુને ઓળખવા માટે ખાલી સ્પર્ધકો પર નજર રાખવી પૂરતી નથી. ગ્રાહકો, ટેકનોલોજી, નિયમો, વિકલ્પો અને ખાસ કરીને પેલા પૂરક પરિબળો, આખી ઇકોસિસ્ટમ પર બારીકાઈથી નજર રાખવી પડે છે.
તદ્દન સાચું. અને છેલ્લે સાર્વત્રિક સમજ તરીકે જે કદાચ બધાને સૌથી વધુ લાગુ પડે છે, રચનાત્મક પેરાનોઇયા.
હા,
એટલે કે સતત સજાગતા, આત્મસંતોષ ટાળવો, અને પરિવર્તનના જે નાના નાના સંકેતો હોય ને એના પ્રત્યે સંવેદનશીલ રહેવું. આ ખાલી કોર્પોરેટ જગત માટે જ નહીં, પણ આપણા વ્યક્તિગત જીવન અને કારકિર્દીની વૃદ્ધિ અને પ્રસ્તુતતા ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે.
નહીં તો આળસ કે નિષ્ક્રિયતા આપણને ક્યારે પાછળ છોડી દેશે તે કહેવાય નહીં.
બરાબર.
ખૂબ સરસ. એન્ડી ગ્રોવ અને તેમના વિચારો આજે પણ એટલા શક્તિશાળી અને માર્ગદર્શક છે. ખરેખર ઓનલી ધ પેરાનોઇડ સર્વાઈવ. અહીં અટકતા પહેલા એક વિચાર મનમાં આવે છે, શું આપણે આપણા પોતાના જીવનમાં કે કારકિર્દીમાં આવનારા કોઈ સંભવિત 10x ફેરફારના સંકેતોને અત્યારે અવગણી રહ્યા છીએ? એવી કઈ કડવી વાસ્તવિકતા છે જેનો સામનો કરવાની જરૂર છે, પણ આપણે કદાચ તેને ટાળી રહ્યા છીએ?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.